Voilà, Bouto. ધનુર્માસમાં પવિત્ર બ્રહ્મભીના વાતાવરણમાં મહારાજને સંભાળીએ તો ખૂબ આનંદ આવે. તનભાન પણ ભૂલાઈ જાય, સ્થળભાન પણ ભૂલાઈ જાય, સમયનું ભાન પણ ભૂલાઈ જાય. જો ભગવાનમાં જોડાઈ તો બહુ આનંદ આવે છે. આપણે બધા સાધન તો ખૂબ કરીએ, સર્વે સાધનનું ફળ એટલું છે કે પ્રગટ ભગવાન મળે. પરોક્ષમાં લોકો સાધન બહુ કરે છે, આપણે તો એની આગળ કોઈ સાધના કરતા ન હોય એવું લાગે, પણ એને લક્ષ્યમાં પાછા ભગવાન હોતા નથી. બસ આત્માનું ધ્યાન કરતા હોય, કા ભગવાનને નિરાકાર માનતા હોય, આત્મા સો પરમાત્મા માનતા હોય. તો મહારાજ તો એવું કહે છે કે સર્વ સાધનનું ફળ પ્રગટ ભગવાનનું દર્શન થાય, એટલું જ ફળ છે બધા સાધન, પ્રગટ ભગવાનનું દર્શન થાય. અને મનુષ્ય જન્મનું પણ એટલું જ ફળ છે કે મનુષ્ય જન્મ ધર્યા પછી ભગવાનમાં પ્રેમ થાય, આ મનુષ્ય જન્મનું ફળ છે. બાકી જેને ભગવાનમાં પ્રેમ નથી થયો એનો મનુષ્ય જન્મ વૃથા છે, આમ શાસ્ત્રકારો મહારાજ કહે છે. મનુષ્ય જન્મ આપણને એટલા માટે જ મળે છે કે બસ ભગવાનમાં પ્રેમ કરવા માટે જ. આ જીવ અનાદિકાળથી માયામાં પ્રેમ કરતો આવ્યો છે, અનાદિકાળથી, હો આજકાલથી નહીં, કારણ કે આપણો આત્મા તો ભગવાન વખતનો છે. આત્મા તો કોઈ દી મરતો નથી, કપાતો નથી, સડતો નથી, બળતો નથી, અજર અમર છે, અવિનાશી છે. ભગવાનથી વિખૂટું પડી ગયેલું આ તત્વ છે, માટે મનુષ્ય જન્મ પામ્યા પછી ભગવાનમાં પ્રેમ કરવો અને એ મનુષ્ય જન્મની સાર્થકતા છે. આપણે આ લોકમાં આવ્યા પછી પદાર્થમાં પ્રેમ કરીએ છીએ, પંચ વિષયમાં પ્રેમ કરીએ છીએ, સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારમાં પ્રેમ કરીએ છીએ, બધામાં આપણો પ્રેમ છે ને વેચાઈ ગયેલો છે. મહારાજ કે બધેથી વૃત્તિ તોડીને એક ભગવાનમાં વૃત્તિ જોડે તો એ વૃત્તિનો પ્રવાહ બહુ બળવાન થાય છે. વચનાત્મા મહારાજ એક દ્રષ્ટાંત આપ્યું છે, એક કુવા ઉપર 20 કોષ ફરતા હોય, પછી એનો જુદો 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 પ્રવાહ જતો હોય તો એમાં તાકાત ન હોય, પણ 20 કોષનો પ્રવાહ ભેગો કરો ને પ્રવાહ, તો એટલો જોરદાર પ્રવાહ થાય કે નાકું વાળું હોય તો વળે નહીં, તોડીને નીકળી જાય. એમ આપણી વૃત્તિઓ પંચ વિષયમાં, ભોગ વિલાસમાં, પદાર્થોમાં, ધંધામાં, આ લોકની માન મોટાઈમાં બધી જગ્યાએ વેચાઈ ગઈ, એટલે પતલી થઈ ગઈ છે. પણ મહારાજ કે બધેથી વૃત્તિ તોડી અને જો એક ભગવાનની વૃત્તિ જોડે, ભગવાનમાં જોડે, તો એ વૃત્તિ એવી બળવાન થાય કે પછી કોઈ વિષય કે પદાર્થ એને તોડી ન શકે. કહો એ શ્રીજી મહારાજે આપણને બતાવ્યું છે. મહારાજ કે ભગવાનમાં વૃત્તિ ક્યારે રહે, તો કે મહારાજ કે સર્વ પદાર્થમાંથી જેની વૃત્તિ તૂટે એની જ ભગવાનમાં વૃત્તિ રહે છે. બધા પદાર્થોમાંથી ધીરે 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 સમજણથી વૃત્તિને પાછી વાળીને તોડવી પડે છે અને ભગવાન બાજુ જોડવી પડે છે, ત્યારે ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે છે. આ એક દિવસથી નથી થતું, પણ જે નિત્ય અભ્યાસ રાખે છે ભગવાનમાં વૃત્તિ રાખવાનો, તો લાંબા કાળે એને ભગવાનમાં વૃત્તિ રહેવા માંડે છે. જો અભ્યાસ ન કરે તો આખી જિંદગી આમનો વહી જાય, પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. સાધુ થાય તો એ ન થાય, હરિભગત થાય તો ન થાય, બ્રહ્મચારી થાય તો ન થાય, સાંઈ ચોગી છે તો ન થાય, ક્યારે થાય? નિત્ય અભ્યાસ રાખીને મંડે તો થાય. અભ્યાસ વિના તો મહારાજ કે કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. વ્યવહારિક કાર્યમાં અભ્યાસ કરવો પડે છે. તો આ તો આધ્યાત્મિક માર્ગ છે, અભ્યાસથી બધું થાય છે. મન કેટલું સંચળ છે કે કોઈ રીતે પકડાય નહીં. પકડી પકડીને બેહારો તો પાછું જતું રહે. છતાંય મહારાજ કે વૈરાગ અને અભ્યાસથી મન પણ વશ થાય છે. મનને વશ કરવા માટે બે સાધન કરવા પડે છે, જીવનમાં વૈરાગ અને અભ્યાસ. બહુ મન સંચળ છે પણ આ બે સાધન રોજ કરે ને માણસ તો અવશ્ય એનું મન જીતાય છે. માટે શ્રીજી મહારાજે બતાવેલા ઉપાયો જો આપણે કરીએ તો ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે છે. અને શ્રીજી મહારાજે વચનામતની અંદર કોઈ વાત બાકી રાખી નથી. કલ્યાણ બાબતની મહારાજ કે અમે બધા શાસ્ત્રો સાંભળ્યા. પૃથ્વીમાં જેટલા કલ્યાણ માટેના શાસ્ત્રો છે મહારાજ કે અમે બધા સુરત રાખીને સાંભળ્યા. બધાનો સાર એટલો છે, ભગવાનમાં પ્રીતિ કરવી ને માયામાંથી તોડવી. એને આજ સમજો તો ભલે, ઘણા દિવસ કેડે સમજો તો ભલે, અને ઘણા જન્મ કેડે સમજો તો ભલે, આટલું સમજવાનું છે. દિવસ બધામાં આપણને ભગવાન કેટલા સાંભળે છે, આત્માનું કેટલું અનુસંધાન રહે છે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, ભગવાનને રહેવાનું ધામ છું. હું નથી પુરુષ કે નથી સ્ત્રી. સ્ત્રી પુરુષના દેહ તો માઇક છે. જીવ ક્યાં સ્ત્રી છે, જીવ ક્યાં પુરુષ છે? આ તો જેવી આપણને વાસના હતી ને એવા બધાના દેહ પ્રાપ્ત થયા છે કર્મ સંજોગે. બાકી જીવ તો આદિ અનાદિના છે બધા. એ સ્ત્રી નથી, પુરુષ નથી, એ કોઈનો બાપ નથી, કોઈનો દીકરો નથી, એની કોઈ નાત નથી, એની કોઈ જાત નથી. એ તો ચૈતન્ય સતારૂપ આત્મા છે કહો. પણ આપણે જ્યાં જન્મા ને ત્યાં નક્કી થઈ ગયું કે હું પટેલ, હું વાણિયો, હું ક્ષત્રિય, હું સ્ત્રી, હું પુરુષ, આ બધું નક્કી થઈ ગયું છે. હકીકતમાં જીવ ક્યાં આવશે કહો. અને મહારાજ કે આપણો જીવ છે એ પૂર્વે 84 લાખ જાતના દેહ ધરીને આવ્યો છે કહો. 84 લાખ જાતના દેહ ધરીને આવ્યો છે તો એનું સગ પણ ક્યાં રહ્યું છે? તો આ તમે જેને હગા મહિને એનું સગ પણ રહેવાનું છે ભાઈ. આપણો દેહ પડશે એટલે પૂર્વે 84 લાખ જાતને હારે ભળી જવાના છે આ બધા. માટે એમાં બહુ મમતા ન કરવી, એમાં બહુ આસક્ત ન થવું. આ લોક, આ લોકના પદાર્થો, સગા સંબંધી, એમાં આસક્તિ કરનાર માણસ બહુ દુઃખી થાય છે. ભલે તમે સંસારમાં રહ્યા, કમળસન કાદવ અને પાણીમાંથી જ એની ઉત્પત્તિ થાય છે. પણ કમળ જોવો તમે તો એને ક્યારેય કાદવ કે પાણીનો સંગ લાગતો નથી, અલિપ્ત હોય છે. પાણીનું ટીપું એની ઉપર પીડ્યું હોય ને તો એ જુદું હોય, પવન આવે એટલે ખરી જાય. એ આપણને શીખવાડે છે કે સંસારમાં રહ્યો પણ જળ કમળ વધર્યો. કમળને કેમ પાણી ન લાગે? એમ સંસારમાં રહેવા છતાંય સંસાર જેને અડે નહીં એને ભગત કહેવાય. બોલો. સમુદ્રમાં વાણ આયેલું જતું હોય એનો કોઈ વાંધો નથી, કેટલું બધું પાણી હોય સમુદ્રમાં. પણ એ સમુદ્રનું પાણી જો વાણમાં આવવા માંડે ને તો મોટી તકલીફ થાય, તો ભય ઉત્પન્ન થાય કે હવે બુડશે. એમ સંસારમાં રહેવાનો કોઈ વાંધો નથી, પણ સંસારની અંદર તમે ખૂટી જાઓ છો આસક્તિથી, એ જ આપણને જન્મ મરણ લક્ષ 84માં ભમાવે છે. બાકી તો બધું પર્વતભાઈ, ગોરધનભાઈ આ બધા સંસારમાં જતા, પણ ત્રણેય અવસ્થામાં ભગવાન દેખતા હતા. વ્યવહાર કરતા હતા, ખેતી કરતા હતા, દુકાન ચલાવતા હતા, પણ એ જાતનો કોઈ એને આસક્તિ હતી નહીં. કરતા હતા કરવા માટે, સંસારમાં રહ્યા છો એટલે ધંધો કરવો પડે, કમાણી કરવી પડે, બધું કરવું પડે. પણ તમને ખબર હોવી જોઈએ કે મારે આ જ નથી કરવાનું, એકલું બીજું પણ કરવાનું છે. આમાં હું રાત દી મંડ્યો છું તો આ મનુષ્ય જન્મનું આજ એટલું જ કર્તવ્ય નથી કે હાલો ભાઈ જન્માન મોટા થયા, ભીણ્યા ને પછી પરિણ્યા ને બે છોકરા થયા ને ઓળી મકાન બાંધ્યા ને પછી ગાડી બંગલા કર્યા ને ધંધો કર્યો ને એ પાછા મર્યા ને ઓળી જન્મા, એટલું જ કાંઈ કર્તવ્ય છે મનુષ્ય જન્મનું? મનુષ્ય જન્મમાં તો ભગવાનને પામી જવા માટે કરવાનું છે. કહો એટલી બધી ઠંડીમાં તમે આવી ગયા સારું કહેવાય, મને એમ તો આજ ઓછા આવશે. એ તો ઠીક, અમારે અમિતને તો ત્રણ દીતા તાવ આવે તોય તબલા વગાડવા આવી જાય, તાવ આવે એટલે માણસને ભાંગી નાખે. હો કહો, ઉભો ન થવા દે. છતાંય આ બધું થાય છે, ખપ હોય તો થાય, નકર થાય નહીં. અમારા સંગીતકારો છે ને એને બધાને પહેલાં આવવું પડે. અમારો નાનો ભાવિક એ તો બધાને પહેલાં આવી જાય, પોણાસોમાં આવીને કીર્તન બોલતો હોય. કહો, અમુક નાનપણથી ભગવાન તરફ વળેલા હોય છે. કહો, અમુકને તો 60 વર્ષ થાય તોય ખબર નથી પડતી કે આપણે ભગવાન તરફ વળી, ક્યાં સુધી સંસારમાં આવલા મારશું? કહો, આપણા બાપ દાદા બધા આવલા મારી મારીને વ્યાઈ ગયા, પણ કોઈને કાંઈ પકડાણું નથી. હાય હોય કરતા મરી ગયા બધા, ભગવાન બીજા ફાવી ગયા, એ ખાટી ગયા, એના હાથમાં કાંઈક આવ્યું. કહો, બાકી તો આ જિંદગી આપણને મળી છે, ભગવાને બોનસ રૂપે આ જિંદગી આપી છે, એને બોગસ રૂપે ન બગાડવી. હવે હું હા બોનસમાં મળેલું છે તમને ને, દિવાળી મહિનામાં સારું કામ કર્યો શેઠ બોનસ આપે ને, બોનસ રૂપે ઠાકોરજી આપણને જિંદગી આપી સરસ મજાની. એને મોજ શોખ ખાન પાન ને વૈભવ વિષયમાં બગાડી ન નખાય, એનાથી તો ભગવાનને પામી જવાય. કહો, માટે ભગવાનને પામવા માટેની આ કથાઓ છે. વહેલા જાગી જાગીને કથામાં આવીશ એનો હાર્દય એટલું છે. કોઈ રીતે આપણને ભગવાન સમજાઈ જાય, ભગવાન સમજાય ને પછી એના માટે કરવું કાંઈ કઠણ પડતું નથી, નથી સમજાતું એટલે કઠણ પડે છે. ઓ અરે મહારાજ તો એવું કે જ્યારે ભગવાનનો મહિમા ચિત્રકેતુ રાજાને સમજાણો ત્યારે કરોડ સ્ત્રી છોડી, કેટલી? એક બે નહીં, કરોડ સ્ત્રીનો ત્યાગ, 100,000 સ્ત્રી હતી. બોલો, અને સ્વયંભૂ મનુને જ્યારે ભગવાનનો મહિમા સમજાણો ત્યારે સમગ્ર પૃથ્વીનું રાજ છોડી વનમાં જતા રહ્યા. એને એમ થયું કે આ રાજ કરતાના, સ્ત્રી કરતાના, વૈભવ કરતા તો ભગવાનમાં કરોડો ગણો સુખ છે. મહારાજ કે અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરી અને વારી ફેરી નાખી દઈએ તો ભગવાનના એક રૂમાળામાં જેટલું સુખ છે ને, એટલું અનંત કોટી બ્રહ્માંડના સુખ ભેગા કરો તો એના રૂમાળા બરોબર ન થાય. આવું ભગવાનનું મહા અલૌકિક સુખ છે, પણ આપણે એનથી વંચિત રહ્યા છે એટલે ખબર નહીં પડતી કે ભગવાનનું સુખ કેવું છે. ભગવાનનું સુખ તો જેને આવતું હોય ને એને આનંદ આવે. કહો, ગુલાબજાંબુ ખાધા હોય એને ખબર પડે ગુલાબજાંબુ ગુલાબજાંબુ કેવા છે, ખાધા નો એને શું ખબર પડે? કહો, એમ ભગવાનનું સુખ એકવાર આવ્યું હોય એને ખબર પડે ભગવાનનું સુખ. વિષયના સુખમાં જ રમતા હોય, નકરું દેહાભિમાન હોય ને, સારા કપડાં પહેરવાના, સારી સજાવટ કરવી, એમાં જ રાજતા હોય એને શું ખબર પડે ભગવાનને આત્માનું સુખ શું છે? ગુણાતાન સ્વામી કે વિષયના સુખ કરતાં તો આત્માનું સુખ બહુ અધિક છે, અને આત્માના સુખ કરતાં ભગવાનનું સુખ તો કરોડો ગણો અધિક છે. કહો, પણ એ સુખમાં હજી સુધી મેન તમે દ્રષ્ટિ પોગાડી નથી. આપણી દ્રષ્ટિ આ લોકના સુખમાં જ રમે છે. પંચાળાના પહેલા વચનાર્થમાં મહારાજ એવું કહે છે કે ધર્મમાં નિષ્ઠા હોય, ભગવાનમાં હેત હોય, તોય પણ જો આ વિચારને ન પામ્યો હોય તો ઉત્તમ જે પંચ વિષયના ભોગ, ઉત્તમ પંચ વિષય ભૂંડા પંચ જેવા પંચ વિષય જેવા થાય નહીં. કયા વિચારને પામે ત્યારે ઉત્તમ પંચ વિષય પણ ભૂંડા પંચ વિષય જેવા થઈ જાય, એથી ઉતરતા પણ થઈ જાય. ત્યારે મહારાજ કે ભગવાનના સુખમાં જેની દ્રષ્ટિ પહોંચે એને હારા પંચ વિષય પણ ઉતરતા જેવા થઈ જાય, ભૂંડા વિષય હોય એવા થઈ જાય. મહારાજે બ્રહ્માનું દ્રષ્ટાંત આપ્યું છે કે ભગવાનના ધામ આગળ બ્રહ્માદિકના સુખ છે, એ તો કોઈ ભારે ધનાઢ્ય ગ્રસ્ત હારું હારું જમતો હોય ને પછી કાંઈક એઠું વધે ને બટકુક રોટલો કૂતરા નાખે, એના જેવું સુખ તો ભગવાને બ્રહ્માદિક દેવતાને આપ્યું છે. હે, કોઈ સાહુકાર હોય આ લોકમાં તો રસ્તો કરાવે, બે બાજુ ઝાડવા રોપાવે, પાણીના પરબ બંધાવે, સદાવ્રત ખોલાવે, એ ગરીબ માટે કરે બધું. ત્યારે લોકો વિચાર કરે કે આ સાહુકારે ગરીબ માટે જો એટલું કર્યું હોય તો એ તો કેટલો વૈભવશાળી માણસ હશે, એને કેટલું સુખ હશે. એમ ભગવાને બ્રહ્માદિક દેવતાને અર્થે આટલા સુખ રચ્યાશે તો સ્વયં ભગવાનમાં કેટલું સુખ હશે. આમ મહારાજ કે બુદ્ધિવાન હોય ને એને વિચાર થાય છે, અને બુદ્ધિવાળો અમને ગમે છે. કઈ બુદ્ધિ? વ્યવહારિક નહીં હો, ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચાડે ને એને બુદ્ધિશાળી મહારાજ કહે છે. એવો બુદ્ધિશાળી મહારાજ કે અમને, અમે બુદ્ધિવાળા સહી મહારાજ કે એટલે અમને બુદ્ધિવાળો ગમે છે. માટે શ્રીજી મહારાજે આપણને બહુ સાવધાન કર્યા છે મોક્ષના માર્ગમાં, પણ આપણને તો વચનાવત વાંચવાનો ટાઈમ ક્યાં છે? કહો, આપણે કઈ વચનાવત વાંચો? સ્વામી, ટાઈમ મળતો નથી. 24 કલાક આપી ભગવાને, એટલે ભાઈ 10 મિનિટ વચનાવત વાંચવાનું હોય. વાંચો તો ખ્યાલ આવશે, જ્ઞાન થશે, ભગવાનનો મહિમા સમજાશે, નહીતર આમનામ જિંદગી પૂરી થઈ જશે. પેલા હિરકાને ઘોઘે મોકલ્યો હતો, તે મળો ડેલા દે ને વ્યવ કામ હતું કરવાનું રહી ગયું. સવારમાં એને જગાડ્યો કે એલા ઉઠ હિરકા, ઘોઘે જવાનું છે. તે સાંજે એના મા બાપ વાતો કરતા હતા, હીરાને ઘોઘે મોકલવો, વહેલો જાગીને નજીક હશે જઈને વ્યવ, દરવાજો બંધ હતો. કે ઉઠે જવાનું છે ઘોઘે, તો કે જઈ આવ્યો. એટલે ભલામણ અહીંયા ખાલી જવાનું નહોતું, કામ પતાવવાનું હતું. એમ આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ ખાલી એમને વેડફી નહીં નાખવાનો, એનાથી મોટું કામ કાઢવાનું છે કલ્યાણરૂપી. તો વાલા ભક્તો, આવો ધીરજ આખ્યાન ગ્રંથમાં સીબી રાજાની કથા સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી લખે છે. સ્વામી બહુ સરસ વાત લખે છે, ભગવાન છે ને પહેલું પારખું લે છે. પહેલું વહેલું લીએ પારખું, પછી દીએ છે અભયદાન, એવા સંકટને સહન કરતા જાણો નથી કાંઈ જાણ. ભગવાન પોતાના ભક્તનું પહેલું વહેલું પારખ્યું લે છે. એક પરીક્ષામાં જો પાસ થઈ જાય તો પછી અભયદાન આપે છે. અભયદાન જેવું કોઈ દાન નથી. જીવાત્માને કાળકર્મ માયાથી અભય કરવા, ભય રહિત કરવા, એના જેવું કોઈ દાન નથી. એનું દાન ભગવાન અને સંતો કરી શકે છે. કેટલાય જીવને અભયદાન આપી અને ભયથી રહિત કરી અને મોક્ષને માર્ગે વાળે છે. શ્રીજી મહારાજે આ લોકમાં આવીને મોટા મોટું કોઈ દાન કર્યું હોય ને તો અભયદાન, હા, એના જેવું કોઈ દાન નથી. એક જીવને તમે ભગવાનને રસ્તે ચડાવો તો બ્રહ્માંડ ઉગાર્યાનું ફળ મળે છે. તમારા સંબંધમાં હોય, તમારી નજીક હોય, તમારા મિત્ર હોય, એને પણ જો ભગવાનને ઓળખાવો ને તો તમને બહુ ફળ મળે. એને કથામાં લાવો ને, એને મંદિરે આવતા કરો ને, બહુ ફળ મળે. અને અવગુણ ભાવ નાખીને જીવને સત્સંગમાંથી પાડો એકાદાને, તો એને બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ થાય છે. કહો માટે ભગવાનને રસ્તે ચડાવવા જીવાત્માને, આપણા સંબંધીઓ એને બે વાત કરવી કે ભાઈ ભગવાને મનુજન્મ આપ્યો છે તો ભગવાન ભજો, મંદિરે જાઓ, કથા વાર્તા સાંભળો, સત્સંગ કરો, થાય તો સેવા કરો, એ જીવનું ભાતું છે, તો એને અભયદાન મળે છે. સ્વામી કે આવા સંકટને સહન કરો એમાં કોઈ નુકસાન નથી, એમાં નફો છે. સંકટ આવે ત્યારે સહન કરી લેવું. વામને બાંજા બળીરાય પછી પોતે બંધાણા બહુ પેર, હજી સુધી હેતે કરી હરી રહે છે એને ઘેર. વામન ભગવાને બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યા હતા. મહારાજે વચનાત્મા વાત કરી, પણ આજ દિવસ સુધી ભગવાન બળીને દરવાજે દરવાણી પણ કરેશ. કહો ચોકે કરેશ વગર પગારે. ભગવાન સ્વયં દરવાણી તરીકે નોકરી કરેશ. ભગવાને તો એને ક્ષણ માત્ર બાંધ્યો હતો બસ, પણ એ કષ્ટ સહન કર્યું અને પાછો ન પીડ્યો ત્યારે ભગવાન એને દરવાજે બંધાણા છે. આજ દિવસ સુધી હરી એને ઘેર રહ્યા છે. બોલો, ભગવાન કાયમ ઘેર રહે એ બહુ મોટી વાત કહેવાય ને. દાદા ખાચર એવા હતા કે જેણે કાયમ ભગવાનને ઘેર રાખ્યા. કેવા ભગતો હોય ત્યારે ભગવાન ઘેર રહે. ઓ, ઘણાને ઘેરે તો કોઈ હારો માણસ ન આવે તો ભગવાન ક્યાંથી આવે? એવા જીવન હોય. એમ વરદઈ સુરેશ ગયા થયો તી જય જયકાર, નિષ્કુળાનંદ હરિ ભક્તને ગ્રહી લેવું એવું સાર. આમ સ્વામી કે વરદઈ અને ઇન્દ્ર અગ્નિ પોતાને સ્થાને ગયા છે. નિષ્કુળાન સ્વામી કહે છે હરિભક્તને આ કથામાંથી સાર ગ્રહણ કરી લેવું. સાર શું છે? કે ભગવાન ગમે એવી કસોટી લે, ગમે એવી પરીક્ષા કરે, ક્યારે પાછા પડવું નહીં. એ આ કથાનો સાર છે. પર્વતભાઈ કેવા ભગત, એનો દીકરો બીમાર હતો, છેલ્લે ડસકે હતો. મહારાજનો પત્ર આવ્યો કે આ પત્ર મળે એટલે ગઢપુર આવજો. ધામમાં જઈ એવો છોકરો થઈ ગયો છે, થોડીક જ વાર છે. પત્ર આવ્યો એટલે એ ખંભે પૂજાની ઠેલી નાખીને હાલતા થઈ ગયા. બધા સંબંધી કહેશે કે પર્વતભાઈ દીકરો ધામમાં જાય એવો થઈ ગયો, બે દી મોડા જાઓ ગઢડે, શું વાંધો? તો કે દીકરો તો ધામમાં જવાનો હશે તો એ જશે, એમાં ક્યાં ચિંતા છે, અહીંયા કરતાં જ્યાં વધારે સુખ છે ભગવાનના ધામમાં. અહીંયા હશે તો ખેતી કરવી પડશે, બળદના પૂછડા ઉંબેળવા પડશે, કેટલી મોઢામાં ધૂળ કરી જાય, એ ટાઈમે ખાવા નહીં પામે. આ તો હે મહારાજના સાનિધ્યમાં અક્ષરધામમાં ભગવાનની સેવામાં બેસી જાય છે. આપણે તો રાજી થવાની વાત છે, ધામમાં જાય એનો શોખ કરવાનો ન હોય. જો ધામમાં જાય તો તમે અગ્નિ સંસ્કાર કરી નાખજો, હું તો જાઉં છું. થાય આવું બીજા કોઈથી? મંદિરે આવવાનું ભૂલાઈ જાય ને, ભગવાનને ભૂલાઈ જાય ને, ગેંગે ફેફે થઈ જાય. કહો, આ વાત કરવી હેલી છે. બાકી આચરણમાં, જીવનમાં જ્યારે આવી પરિસ્થિતિ પામ્યા હોય ને ત્યારે ધીરજ રાખવી એ બહુ કઠણ છે. ત્યારે એમ મનાય કે ના, મારો મહારાજ જે કરતો હશે મારા માટે સારું જ કરતો હોય. મારું કોઈ દી અહિત ભગવાન કરે નહીં. આ બાજુ પર્વતભાઈ તો હાલતા થઈ ગયા, ગઢડે આવ્યા છે. મહારાજ કે પર્વતભાઈ કેમ આવ્યા? સાંભળ્યું કે તમારો દીકરો બીમાર હતો અને ધામમાં જ એવો થઈ ગયો, પછી બે દી પછી મોડું આવવું હતું ને. અરે મહારાજ, તમારી આજ્ઞા છે એટલે આવવું જ પડે ને. દીકરો તો ધામમાં જવાનો હશે તો જાય છે, એ તમે તેડવા આવવાના છો ને. કહો, રસ્તામાં હજી જતા હતા ને ત્યાં ઉયોઈ ગયો, ઓલા વાહે આવ્યા હતા પાછા ન ઓલા, કે જાઓ જે કરવાનું હોય કરી નાખજો, હું તો જાઉં છું. સ્નાન કરીને હાલતા થઈ ગયા. બોલો, ત્યારે ભગવાનને એમ થયું કે ના, ખરો ભગત છે મારો. એકવાર તો દાદા ખચ્ચરનો ગોલો બીમાર પીડ્યો હતો, એટલે મહારાજ કે દરબારોને, દાદા ખચ્ચરનો ગોલો બીમાર, જો તમે કોઈ ગોલા થાઓ દાદા ખચ્ચરનો. દરબારો કે અમારે ઘેર ગોલા છે, અમે કોઈના ગોલા થતા છું. મહારાજ કે પર્વતભાઈ ક્યાંય ગયા? કોઈ કીધું નાવા ગયા છે. કેલે પર્વતભાઈ આ સભામાં નથી, નહીતર ગોલા થતા એને વાર ન લાગે. આવ્યા સ્નાન કરીને, દંડવળ કરીને બેઠા સભામાં. મહારાજે ફરીને એ વાત દોહરાવી કે દાદા ખાચરનો ગોલો બીમાર થઈ ગયો અને ગોલાની જરૂર છે, કોણ થાય છે? પર્વતભાઈ કે મહારાજ, તમે કહેતો તો હું થાવ. અરે પણ તમારે તો કેટલા વિઘા જમીન છે, મોટા પાટીદાર છો, સાહેબીનો કોઈ પાર નથી, તમે ગોલા થાવ. અરે મહારાજ, આવા દાદા ખાચર જેવા ભગત એના ગોલા થવાનું ભાગ્ય ક્યાંથી સાંપડે? બૈરા છોકરાના તો ગોલા સહી જ નહીતર. કહો, ભગવાનના ભગતના ગોલા થવાનું ભાગ કોને મળે? તરત ગોલા થયા. બોલો, પછી મહારાજ છે ને દાદા ખાચરને વેઢ્યા કે આવા ભગતને તમે શું જાણીને ગોલા ગીર્યા? બહુ વેઢ્યા હતા મહારાજ. દાદા ખાચર તો પછી શું કહે, મહારાજે કીધેલું એટલે કઈ બોલાય નહીં. પછી હવે એ પર્વતભાઈના છોકરા નાના હતા, પર્વતભાઈને બહુ મોટી ખેતી, તે ખોરાસા ગામના રાજાભાઈ સાધુ થવા આવ્યા. સાધુ થવાનું એ કારણ હતું કે ગામમાં સાધુ આવતા ત્યારે રાજાભાઈએ એક વાણિયાની દુકાને કહી રાખેલું કે ગમે ત્યારે ગામમાં સાધુ આવે ત્યારે પહેલું સીધું મારે ઘેરથી લઈ આવવાનું. એટલે સાધુ આવ્યા ગામમાં ને એ વાણિયો રાજાભાઈને ઘેર ગયો, બાયને સત્સંગને એક પડાળ્યો સત્સંગ. એટલે જઈને કીધું કે સાધુ આવ્યા છે, સીધું આપો. તો કે અમે એક જ હરિભગત છીએ, તમે હરિભગત નથી? જે હોય તે અહીંયા સીધું લેવા દોડ્યા આવો છો, હું તો દળી દળીને થાકી ગઈ છું, તમારે સાધુ નથી, તમે આપો સીધું. પેલા વાણિયાને તતડાવ્યો ને, એટલે ગયો હોય તો બિચારો. સાંજે આવ્યા રાજાભાઈ હાથે હાકીને, સાધુને ચોરામાં જોયા, પગે લઈ ગયા, દંડવટ કર્યા. રસ્તામાં વાણિયાની દુકાન આવતી, એને કીધું કે આપણે ઘેરથી સીધું લઈ આવ્યા હતા ને. તો કે હા, તમે તમારે ખેતી કર્યા કરો ને, તો બધું થઈ ગયું. આમ કીધું ને એટલે આને શંકા થઈ, કાંઈક થયું લાગે. પછી બેહારીને વાત કરી કે તમારને આ સીધું લેવા ગયો તો પણ આવું છું બધું. અને એ રાજાભાઈને એમ છું કે જેની માટે રાત દિવસ તૂટી હશે, બવડા તોડી હશે, અને એ સાધુ ક્યારેક 6 મહિને આવે અને એ રસોઈમાં સીધું ન આપે તો આ સંસારમાં રહીને આપણે શું કરવાનું? આજથી સંસાર આરામ છે. બોલો, સંસારમાં રહેવું જ નથી, આરામ કરી દીધો સંસાર. પછી ઘેર આવ્યા એટલે વાણીએ કીધું કે ભાઈ વડતા નહીં, વાત બગાડતા નહીં. પછી આવીને કીધું કે સાધુ આવ્યા હતા સીધું પાણીનું કેમ? તો કે આવ્યા હતા પણ મેં આપ્યું નથી. કે તું બહુ ડાયસો, ઘરનું બહુ મમત્વ રાખશો, બહુ સારું કર્યો, બીજાને લાભ મળે ને. પછી ગામમાં એક ભાઈ હતા ને, એને કહી રાખ્યું કે હું ઘવારમાં ગાડું જોડતો હોઉં ને ત્યારે તારે આ કાગળ લઈને આવવાનું ને એમાં લખવાનું કે તમારા હાળા બહુ બીમાર છે એટલે તાત્કાલિક તમને તેડાવ્યા છે. એ ગાડું જોડતા ને હવારમાં ઓલાનો આવ્યો કાગળિયું લઈને, એ કહ્યું રાજાભાઈ રાજાભાઈ એક સમાચાર આવ્યા છે, તમારા હાળા બહુ બીમાર છે ને તમને બોલાવે છે. રાજાભાઈ જોતર છોડ્યા પાછા, ત્યાં ઘરમાંથી ભાઈ બોલી, ભાઈ તો મારો છે ને મારે જ આવવું છે, તમારે કાંઈ નથી જવાનું. રાજાભાઈ કે તું જા, પણ એલા ઘરેણા છે ને એ બધી મુક્તિ થાય છે, આપણે પણ ઉપજ હારી આવી છે ને બધા જાડા કરાવવાના છે. હા પતલા પતલા છે ને બાયુને તમે ઘરેણાની વાત કરો એટલે રાજી થઈ જાય. હા તે બાઈ કે લ્યો આ બધા મુક્તિ જાવ છું જાડા કરાવી નાખજો. એક બે છોકરા હતા લઈને ઉપડી ગઈ, તો ત્યાં જઈને કે માં ભાઈ હું તો કાંઈ કાંઈ બીમાર નથી, સીભડા જેવો છે. તે કે હવે જે ઈચ્છું હોય તું આવીશ, અઠવાડિયું 15 દી રોકા, માને તો આગ્રહ હોય દીકરી ઘેર રહે. રોકાણી ને આયા રાજાભાઈ હંકેલો કર્યો, જે કાંઈ ઘરેણું હતું જે પૈસા હતા એ બધું લઈને થોડું ઘણું રાખીને બાજુવાળાને ત્યાં ચાવી આપતા ગયા ને કીધું કે આ બૈરા છોકરા આવે ને તને ચાવી આપજો અને જીવાય માટે થોડું ઘણું રાખ્યું છે. એ પોટલું બાંધીને ગઢડા આવ્યા. મહારાજને પગે લાગી દંડવટ કરીને કહે છે કે મહારાજ સાધુ કરો. મહારાજ કે સાધુ થવું છે કે અમે કઈ એમ કરવું છે? મહારાજ જેમ તમે કહો એમ કરવું છે. સાધુ કરો તો સાધુ થવું છે ને બાકી બીજું કાંઈ સિંધો તો એ કરવું છે. તો કે જાઓ અમારી આજ્ઞા છે, સાધુ નથી થવું. પર્વતભાઈના છોકરા નાના છે માટે એનું હાથી આખો. ખોરાસા અને અગતરાય બાજુ બાજુનું ગામ છે, એક સીમાડે બેની જમીન. 12 વર્ષ સુધી ભગવાનની આજ્ઞાથી રાજાભાઈએ પર્વતભાઈનું હાથી આખ્યું. એમ ન થાય કે મારે હાથીડું ઘેરે હતું, હું સાધુ થવા આવ્યો હતો અને સાધુ થઈ આવીને હાથીડું આખું તો મારું ઘરનું ન આખું. પણ નહીં, મહારાજે આજ્ઞા કરી જાઓ હાથી આખો. સમયમાં ન આવે, મહારાજ સમયો કરે ને તો એ ન આવતા. ને એમ કહેતા કે મને તો હાથી આખવાનું જ કીધું છે. 12 વર્ષ વ્યતીત થઈ ગયા. એક દિવસ પર્વતભાઈને મહારાજે કીધું કે મહારાજ કે પર્વતભાઈ હવે તમારા છોકરા મોટા થઈ ગયા, હવે મારા ભગતને છૂટો કરો, 12 વર્ષથી તમારું હાથી આકે છે. કહો પહેલી પરીક્ષા લઈને પછી ભગવાન અભયદાન આપે છે. પરીક્ષામાં પાસ થવું પડે છે, નહીતર કાંઈ મળતું નથી. પછી મહારાજે એને ગઢડા બોલાવ્યા ને કીધું રાજાભાઈ સાધુ થવું છે કે ધામમાં જવું છે? અરે મહારાજ સાધુ થઈને ધામમાં જવાનું છે, એમને મોકલી દેતા તો કાંઈ સાધુ થવાની જરૂર નથી. અમથા જગતના માન અપમાન સહન કરવા, તિરસ્કાર સહન કરવા, ખાવા મળે નહીં. કહો પછી મોકલી દીધા ધામમાં. ઘરનું હાથી છોડીને બીજાનું આઈક્યું ભગવાનના વચને, આને હરિભગતનો મહિમા કહેવાય. ઓ આપણી થયા ન થયો, કઠણ કામ છે. એ આ બધા આખ્યાનો સાંભળીને ત્યારે એમ થાય કે ના આ ભક્તોએ કેવું કર્યું. પરોક્ષમાં તો ભગત કોક કોક થયા છે આવા, બાકી પ્રગટના ભક્તો તો કેટલાય એવા થયા છે. કહો કે જેની જોડ ન જડે તમને ભગવાનને, ભગવાનના ભક્તને તે સર્વસ્વ કુરબાન કરી દે એવા ભગત જાજા ન હોય. જ્ઞાનપુરના દેવજી ભગત હતા. કહો 20 વર્ષનો દીકરો છો જુવાન અને ભગવાન તેડી ગયા, તે ભગત રાજી થઈ ગયા. બે માણા બહુ રાજી થયા. બે માણાએ વિચાર કર્યો કે દીકરો ધામમાં આવી ગયો, કાલથી કાંડ શરૂ થાય અને લોકો અહીંયા આવીને રડારોળ કરશે ને આપણને શાંતિથી ભજન કરવા નહીં દે. માટે તું એમ કરે એના ઘરનાને કીધું ઘેનો ગાડો લઈને તું ગઢડા જા અને હું તાળું મારીને વાડીએ વયો જાઉં. કાંટાનો ગળાયો નાખી દી ખડકી આગળ, ભલે આવીને રડીને વૈયા જતા, કહો આવું થાય કોઈથી? આ લોકલાજનો ત્યાગ કર્યો કહેવાય, બધાથી થાય નહીં. આ તે વૈયાઈ ગયા અને ગઢડા એના પત્ની ગયા, તે મહારાજે પૂછ્યું કે ભગત સુખી છે ને? તો કે હા મારા સુખી હતા ને વિશેષ સુખી થયા. મહારાજ કેમ એમ? તો કે એકનો એક દીકરો હતો, એની બધી પરણાવવાની ના, તે બધી સંસારની ઉપાધિ હતી, એ તમે ધામમાં તેડી ગયા તો બધી ટળી ગઈ, હવે સુખેથી તમારી માળા ફરશી. ત્યારે મહારાજ કે સભામાં બેઠેલા લાડુબા જીવુબા સાંખ્યોગી બધા, મહારાજ કહેલા તમે ત્યાગી કે આ ત્યાગી? આ બાઈ આવ્યા એ ત્યાગીશ. તમારે તો વૈતેકની દાદા ખાતેની દીકરી મરી ગઈ તો અમને દૂધ પાવાનું ભૂલી ગયા હતા, અને વિહરનો દીકરો યોઈ ગયો તો એ કાંઈ છે અસંગ, અનાસક્ત, સંસારમાં રહેવા છતાંય અનાસક્ત. કહો આવા ભગત તો અનેકા અનેક આ સંપ્રદાયમાં થઈ ગયા છે. થઈ ગયા એટલું નહીં, આજ પણ હોય છે, પણ આપણી દ્રષ્ટિમાં આવતા નથી. આપણી દ્રષ્ટિ માઈક છે, માટે પૃથ્વી ક્યારેય વાંઝણી નથી હોતી. બહુ રત્નાની વસુંધરા, આ પૃથ્વી ઉપર તો બહુ રત્નો પડ્યા છે. કહો માટે હોય જ, ભવિષ્યમાં પણ હશે. આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. બાકી આ ગ્રસ્તાશ્રમમાં રહીને આમ અનાસક્ત રહેવું એ કામ બહુ કઠણ છે. નહીંતર પેલા એક ગામમાં મહાત્માજી નહોતા રહેતા, તે બધાને આશ્વાસન આપે, કોઈનો દીકરો મરી જાય, કોઈનો બળદ મરી જાય, કોઈને કાંઈ નુકસાન થાય તો હવ બાપુ પણ આવીને આશ્વાસન લે અને રાજી રહે. એક દી બાપુની બકરી મરી ગઈ, એવા રડે બાપુ. તો લોકો આવ્યા બધા, મહાત્માજી તમે તો બધાને ધીરજ આપો છો અને તમે આજ કેમ રડવા મળ્યા? બકરી મરી ગઈ, બકરીમાં તો હું તો કે ઓ બકરી મેરી થી ને, ઓલું બધું તમારું હતું એમ. આ બકરી મેરી થી, બહુ કઠણ. હો હેઠે પાણીનો રેલો આવે તો એ ખબર પડે. કોકનો છોકરો સાધુ થવા જતો ને તમે બહુ એને બળ આપો, જવા જો એને સંસારમાં શું છે, ધડીકાર લેવાના છે. એમ જો પોતાનો ગયો હોય ને તો લાકડી લઈને આવે. આ વિહરનો તને કર્યો પાળી પોષી, અને અત્યારે સાધુ થવા ઉપડી ગયો. અમારે તો આના ઢવડા કરવા ને જાને. જો કરો વાત, આવું છે જીવનું. બીજાનું થતું તો કે થવા જોઈએ ને, વાંધો નહીં. હા પણ પોતાની વાત આવે ન્યા, જો ધીરજ રહે ન્યાય એમ થાય કે ના બરાબર છે તો થાય બધું. આપણા નંદ સંતો કેવા હતા, બાવળી ગામ ગયા એક સદાનંદ સ્વામી, ભાણદાસ બાવો હતો, અને એ જોઈ ગયો કે આ સ્વામિનારાયણના સાધુ, હા આપણું એને બહુ બગાડ્યું છે. પકડીને એક બાજુ લઈ ગયા ખળાવાડ્યું, અને એનો જે કોતર હતો ને એમાં લઈ જઈને લાકડીએ માર્યા છે. લાકડી ભાંગી ગઈ. સદાનંદ સ્વામી તો સ્વામિનારાયણ સિવાય બીજું બોલતા નથી. ખળાવાડમાં ખળા લેતા હતા ખેડૂત લોકો, એને એમ છો કે ભાઈ ઢોરે બે મોઢા માર્યા હોય તો એટલું બધું મરાતાય છે? જઈને જોવે છે ત્યાં તો આ બાવો આ સાધુને મારે છે. ઓલા જઈને લાકડી આસકી લીધી, લાકડી ભાંગી ગયેલી. ત્યારે સદાનંદ સ્વામી એવું બોલ્યા, ઓલાએ એમ કીધું ખેડૂત તમને સ્વામી બહુ વાગ્યું છે, આ વાહામાં ભરોળા ઉપડી ગયા. એ કહે તો બધું દેહને વાગ્યું છે, એ તો સારું થઈ જશે, પણ મારા ગુરુભાઈની લાકડી ભાંગી ગઈ એ કેમ હાજી થાય? આ હતા આપણા નંદ સંતો અને હરિભગત. નિર્માનાનંદ સ્વામી ગામડા ફરતા હતા, બે બાવા ભેગા થઈ ગયેલા રસ્તામાં, અને એ ઓલા જોડા પહેલાં પહેરતા ને ઓખાય, એ જોડો કાઢીને માંડ્યા મારવાઓ. એટલું બધું માર્યું તે સ્વામી તો મૂર્છા ખાઈને પડી ગયા. પણ જ્યારે મૂર્છા આવી ને ત્યારે જોડો પાછો દેવાઈ ગયા કે લ્યો મહાત્માજી આ તમારો જોડો, તમારે કજોડ થાય છે, આ જોડો લઈ લ્યો. પણ એને પ્રત્યે બીજો ઘાટ કર્યો નથી. આને કહેવાય ધીરજ. આ ધીરજ આખ્યાની કથા આપણને જીવનમાં ધીરજ શીખવાડે છે કે કાંઈ પણ દુઃખ આવે ત્યારે ધીરજ રાખજો. ધીરજ રાખવાથી જ ભગવાન આપણી સાથે રહે છે અને રક્ષા કરે છે. આ રીતે શિબી રાજાએ પણ ખૂબ ધીરજ રાખી છે. આપ્યું કાપી તન સત્યવંત શિબી રાજજી, તે તો પરલોકના સુખને કાજજી, એના જેવું આપણે કરવું તે આજજી, ત્યારે રીઝશે ઘનશ્યામ મહારાજજી. સ્વામી આખ્યાન લખીને તરત પાછળ એવું બધા આખ્યાનમાં લખે છે કે એના જેવું આપણે કરવું, એના જેવા થવું, એનથી ઊણું ન રહેવું. આમ સ્વામી કહે છે ઘનશ્યામ ઘણું રીજે ત્યારે જ્યારે રહે રાજનની રીત, ધીરજ ધર્મ સત્ય સુશીલતા તેના જેવી કરવી જોઈએ પ્રીત. ભગવાન ત્યારે રાજી થાય છે કે આ રાજાની જે રીત હતી એ પ્રમાણે ધીરજ રાખીએ, જીવનમાં ધર્મ રાખીએ, સત્ય રાખીએ, સુશીલતા રાખીએ, સારું વર્તન રાખીએ તો ભગવાન રાજી થાય છે. અંગથી અળગુ અવનીએ વળી જે જે જણસો હોય, તે આપે ત્રિલોકમાં સુખે થકી સહુ કો. આ શરીરથી અળગું હોય આ પૃથ્વી ઉપર એ બધી જણસ આપી શકાય છે કોઈ માગે તો, પણ હવે શરીર કાપીને આપી દેવું એ કેમ થાય કહો? એ થાય નહીં, બહુ કઠણ કામ છે. ત્રિલોકમાં એવા કોક જ નીકળે છે કે પોતાનું શરીર આપી દે. પણ જ્યારે આવે અંગ ઉપરે સુખ દુઃખના સમૂહ મળી, ત્યારે દ્રઢ ધીરજ રહે સંત કહીએ તેને વળી. જ્યારે પોતાના શરીર ઉપર સુખ દુઃખના સમૂહ ઉલટી પડે છે ત્યારે જેને મનમાં દ્રઢ ધીરજ રહેશે એને સાધુ કહેવાય છે. પછી રાજા ન હોય તો ભલે, અને હરિભગત હોય તો ભલે, બાઈ હોય તો ભલે, ભાઈ હોય તો ભલે, સંત હોય તો ભલે, બ્રહ્મચારી હોય તો ભલે, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે સુખ બહુ આવે જીવનમાં ત્યારે પણ ભગવાન ન ભૂલે, અને દુઃખ પણ એટલું જીવનમાં આવે ત્યારે પણ ભગવાન ન ભૂલે એને સંત કહેવાય. જો આપણે ભગવા કપડાં પહેર્યા એને સાધુ કહીએ ને, પણ અહીંયા સ્વામી વ્યાખ્યા બીજી કરે છે કે ગમે એવા સુખ દુઃખના સમૂહમાં જેની ધીરજ ન ડગે એને સાધુ કહેવાય. આવા સાધુ થાજો તો કામ થશે, ભગવાન રાજી થશે, અભયદાન આપશે. મોટી વાત કરતા મુખથી વળી સ્વાદ આવે છે સહુને, પણ જ્યારે જોઈએ આ જીવમાં ત્યારે ભળાયે ભૂલ બહુને. મોટી મોટી વાતો કરતા તો બહુ મુખથી સ્વાદ આવે છે બધાને, પણ જીવની અંદર જ્યારે દ્રષ્ટિ કરીએ છીએ, જ્યારે એવા દેશકાળ આવે છે ત્યારે આપણી ધીરજ રહેતી નથી. થોડીક વસ્તુમાં આપણે કોઈ અરે ઝઘડા કરતા હોઈએ છીએ, થોડીક વસ્તુમાં કોઈ અરે આપણે વ્યવહાર બગાડી નાખતા હોઈએ છીએ, જાતું નહીં કરી શકતા કે ભાઈ હવે જવા જો ને. હા, જૂના જમાનામાં શેઢા હારું નત બાંધી પડતા, કહો હવે શેઢામાં તો શું થાય, પણ શેઢા હારું એવા બાંધે એવા બાંધે, બીજે ગઢાણ થઈ ગયું ત્યાં ધ્યાન ન રાખે, શેઢા માટે બાંધે. માટે ભગવાનના ભગતને કહારો ખમી લેવો, પણ ભગવાનના ભગત અરે બગાડવું નહીં. ભક્ત છે બહુ ભાતના, હા બહુ ભાતના ભગત છે આ સમાજમાં, બહુ સારા લાગતા હોય પણ વ્યવહાર પાડો તે ખબર પડે. કહો ત્યારે પછી માથે ઓઢીને રોવાનું થાય. ઠીક છે એ બધું, પણ આપણે આપણા જીવનમાં ક્યારેક આવી વિપત્તિ આવે ત્યારે ધીરજ રાખવી. એહ ભૂલને અળગી કરી ખરી હરિની ભક્તિ કરીએ, મોટા ભક્ત જે મોરે થયા તેના મતને અનુસરીએ. લ્યો આવી ભૂલ આપણામાં હોય તો અળગી કરીને સ્વામી કે હરિની ખરી ભક્તિ કરીએ, એ મોટા મોટા જે ભગત થયા છે મોરે પરોક્ષમાં કે પ્રગટમાં એના મતને આપણે અનુસરવું. જો પર્વતભાઈ, ગોરધનભાઈ, મુક્તાનંદ સ્વામી, ગુણાતાન સ્વામી, દાદા ખચર, આ બધા સંતો ભક્તો થઈ ગયા છે, એના મતને આપણે અનુસરીએ તો ભગવાન બહુ રાજી થાય છે. માટે એના મતને અનુસરી અને ભગવાન ભજવા. મોટા ભગત મોરે થયા છે એના મતને અનુસરવું આપણે. મન ગમતું મેલી કરીને મત મોટાનો મન ધારીએ, પ્રસન્ન કરવા છે પ્રાણપતિને એટલું તો જરૂર વિચારીએ. મન ગમતું બધું મૂકી અને ભગવાનને એક પ્રસન્ન કરવા છે, ભગવાન શ્રીહરિને રાજી કરવા છે, આટલો વિચાર કરવો. મન ગમતું મૂકીએ ત્યારે ભગવાન રાજી થાય છે, મનગમતું ન મૂકીએ ત્યારે ભગવાન ક્યારેય રાજી થતા નથી. માટે મનગમતું સર્વે મૂકીને એક તમને રીઝાવા. બ્રહ્માનંદ કહે મન કર્મ વચને ગુણ તમારા ગાવા. ભગવાનને રીઝાવા માટે મોટા મોટાએ મનગમતું છોડ્યું છે, તો આપણે પણ છોડવું અને ભગવાન રાજી થાય એવું જીવન જીવવું.